દીવાનને હાથ કરી નાખી, જેલમાં લઈ જવા લાગ્યા. એને દીવાન ચાલુ, ભગવાને આ બહુ સારું કર્યું, મને જેલમાં લઈ જાય છે એ પણ ભગવાને બહુ સારું કર્યું. દીવાન ગયા જેલમાં, રાજાનું આ ઘર ઉજી ગયો, પણ આંગળી ઠૂઠી થઈ ગઈ બિચારાની. આ રાજા થોડા વખત પછી શિકાર કરવા નીકળ્યા, જંગલમાં ભૂલા પડી ગયા. એટલે પેલા જંગલી લોકોએ આ રાજાને પકડ્યો કે સરસ રૂપાળો માણસ છે, ચાલો આપણા નગરમાં લઈ જઈએ. એમનો જે નાનું એમનું રાજસ્થાન હતું ને ત્યાં લઈ ગયા, રાજા પાસે લઈ ગયા, ત્યાંના જંગલી રાજા પાસે, કે જો આ સરસ પુરુષ પકડી લાયા છે, કેવો રૂપાળો છે, કેવો સરસ કપડાં છે, કેમ ઓહો. એટલે પણ પૂજારી બોલ્યો, કેટલાય દિવસથી આપણી માતાને આપણે માનવનો ભોગ આપ્યો નથી, અને આવો રૂપાળો આવ્યો છે, મારે ભોગ આપો, કાળ આપો. રાજા જોડે કે મરી ગયા ભાઈ, આખી રાત રડ્યો, પણ કરે શું. પેલા લોકો દવડાવ્યો, સારો કપડો પહેરાવ્યો, સારું ખાવાનું ખવડાવ્યું, પણ શું ખાય, મોત નજીક આવ્યું છે. રાજાને વાસ્તે ગાસ્તે દેવીના મંદિરે લઈ ગયા. છેલ્લી સૃષ્ટિ જોઈ લીધી રાજાએ, કે ચાર આવ માથું નવાવી દેની છે. રાજાએ બે હાથ આમ મૂક્યા, અને પેલું જે હશે એની પર આમ માથું મૂક્યું. પેલો પૂજારી મંત્ર બોલવા લાગ્યો, અને પેલો ખડગ લઈને પેલો જલ્લાદ તૈયાર જ હતો કે જ્યાં પેલો સ્વાહા કે ખર્ચ સુધી માથું કાપી નાખવાનું. એટલામાં પૂજારીની નજર પર રાજાના હાથ ઉપર ગઈ, અને પેલી કાપેલી આંગળી જોઈ, એ રાખો રાખો રાખો, આ ખંડિત છે, મારે ખંડિત તો અપાય જ નહીં. જો જંગલી આવું સમજે છે તો બીજાની ક્યાં વાત આવી, પ્રભુને અર્પણ કરવાનું હોય તો સુંદરમાં સુંદર વસ્તુ અપાય. આપણે તો જે નકામું હોય તે ભગવાનને આપી દઈએ છે, ક્યારે ખાટી છે એમ મૂક્યા મંદિરમાં, એ મંદિર વાળા ખાશે ખાટી, ક્યારે ભગવાન ખાશે. રીંગણો કોવાઈ જાય છે, વિચારતો નથી તો આપવો ટોપડી મહારાજને, મહારાજ બિચારો કોયલો ખાશે. પણ સારામાં સારી વસ્તુઓ એ જ ભગવાનને અપાય, અખંડ. જે આપણને ન ગમતું હોય કે મને સાડીનો રંગ ગમતો નથી, અને તમે આ કઈથી નહીં આવ્યા, આ બદલા એવી નથી, કઈને આપી દો બ્રાહ્મણના પંડિત પહેરશે. જે આપણને ન ગમે એ આપણે આપી દઈએ, પણ જે ગમે એ જ ભગવાનને અપાય, ત્યારે સાચી સેવા કરી કહેવાય, સાચું દાન કર્યું કહેવાય. આ લોકો કે ખંડિત છે આપો, આવા ખંડિત માણસને સંપૂર્ણ અખંડિત જોઈએ, આવો ભોગ ના અપાય, નહીં તો માતાનો કોપ હોવડવો પડે કે એમ. એટલે રાજા ખીરે મેં એક રાત મારી સાલા આખી રાત અમને અહીં ગાડી તારો આટલી બધી સેવા કરી, અવારમાં ખાસું ખવડાયું તને, કપડો પહેરાયો, અને રાત મારી જાહી ખસી ગયા આપો. રાજાને તો એ જ જોઈતું હતું, રાજા તો જે મુઠ્ઠી વાળીને નાઠો એ સીધો આવ્યો રાજમો, કે વાહ દીવાનની વાત સાચી હતી. પહેલો જેલમાં ગયો, દીવાનને કાઢો બહાર કાઢો, દીવાનના પગે પડ્યો કે તમે વાત કરી ને કે મારે આંગળી કપાઈ ગઈ, એ બહુ સારું સારું થયું. આંગળી કપાઈ ગઈ તો આજે માથું બચી ગયું, નહીં તો માથું કપાઈ જાત. જો ભગવાન સારું જ કરે છે, પણ દીવાન સાહેબ મને એક પ્રશ્ન થાય છે કે તમને જયારે જેલમાં પૂર્યા ત્યારે તમે એવું બોલ્યા હતા કે ચાલો આય ભગવાને સારું કર્યું, તો તમે આ 3 મહિના જેલમાં રહ્યા એમાં શું સારું થયું? રાજા બહુ સારું થયું, હું બચી ગયો, હું તારી સાથે જ હોત ને, શિકાર કરવા આપણે બેવ સાથે દરરોજ જતા, હવે તને તો ખંડિત હતો એટલે છોડી દે, પણ હું તો અખંડિત હતો, મને માની નાખત એટલે હું બચી ગયો, એટલે ભગવાને મને જેલમાં પૂર્યો ને એ પણ સારું જ કર્યું છે. એક વખત દ્રષ્ટિને ફેરવી નાખો કે જો કેવું સુંદર જગત લાગશે. આપણે દ્રષ્ટિ બગાડી નાખી છે ને એટલે જગત આપણને કદરૂપું અથવા ખરાબ લાગે છે, પણ એક વખત જો દ્રષ્ટિને ફેરવી નાખીએ તો જગત કેવું સુંદર છે. ભગવાને કશું ખરાબ બનાવ્યું જ નથી, એવો વિચાર જ ના લાવીએ કે આ ખરાબ છે. આપણી દ્રષ્ટિ ખરાબ છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. કાળા ચશ્મા પહેર્યા હોય તો કાળું દેખાય, પીળા પહેર્યા હોય તો પીળું દેખાય, લાલ પહેર્યા હોય તો લાલ દેખાય. જગત તો સુંદર છે, પણ આપણી દ્રષ્ટિ ખરાબ છે એટલે આપણને ખરાબ દેખાય છે. સંત ટુકડોજી કરીને એક રાષ્ટ્રીય સંત થઈ ગયા, એમની પાસે કોલેજનો જુવાન છોકરો આવ્યો, થોડીક વાત નીકળી એટલે છોકરો બોલ્યો કે મહારાજ આ જમાનામાં કોઈ પણ સ્ત્રી સતી નથી, બોલો. બધી સ્ત્રી ખરાબ છે, એક પણ સ્ત્રી બોલો સતી નથી. તમે મને ખોડી આપો. એ મહારાજ કેવું લાગે, એકું બે તો સતી હશે. હા ના બાપજી, તમે શું જાણો, અમે આ કોલેજમાં ફરવા ભણવા જઈએ એટલે અમને ખબર, એક પણ સ્ત્રી સતી નથી, બધી ખરાબ છે. મહારાજે ફરી પૂછ્યું, એટલે એકું બે તો સારી હશે. હા ના ના બાપજી. એટલે મહારાજે કહ્યું, તારી માં સતી ખરી કે નહીં લા, તારી બહેન સતી ખરી કે નહીં, શું બોલે બોલો. બસ સ્ત્રી માત્રને તું માં માનને, સ્ત્રી માત્રને તારી બહેન જેવી ગણને, તને કોઈ ખરાબ નહીં દેખાય. તે દ્રષ્ટિ બગાડી છે એટલે તને ખરાબ દેખાય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા, એ સ્ત્રી માત્રને જગદંબા જ માનતા હતા. તો આગળ વાત આવી ગઈ, પેલી જે રાધા નામની વેશ્યા હતી એ પણ એમને જગદંબા જ દેખાય. એને એની એ સેવા કરે, એને હાર ચડાવે, સમાધિમાં આવી જાય. જો આ સંતની દ્રષ્ટિ છે, સંતની દ્રષ્ટિમાં કોઈ ખરાબ નથી. એક વખત દ્રષ્ટિને બદલી નાખો તો સૃષ્ટિ કેવી સુંદર છે એ આપણને ખબર પડે. પણ આપણે આંખ બગાડી નાખી છે ને, એટલે આપણને બધું ખરાબ દેખાય છે. કોઈ નહીં, એનું નામ જ દત્ત દ્રષ્ટિ. ગુરુ લીલામૃત સાંભળ્યા પછી એ પહેલા, એના પહેલા ભાગમાં ભગવાન દત્તાત્રેય પેલા યદુ રાજાને બધી કેવી વાત સમજાવી, જો સાર ખેંચવાની વૃત્તિ, સર્વમાંથી સાર લેવાની વૃત્તિ, સર્વમાંથી સારું ખેંચી લેવાની વૃત્તિ, એ જ દત્તની ભક્તિ. બીજામાં સારું જ જોજો. ભગવાને વેશ્યાને પણ ગુરુ બનાવી, બાળકને ગુરુ બનાવ્યો, ભમરીને આપણને જ્યાં તરફ તિરસ્કાર આવે એમનામાં પણ એમને સારું જોયું. તો બીજામાં જે સારું છે એ સારું જોવાની દ્રષ્ટિ, એ જ દત્ત દ્રષ્ટિ અને એ જ દત્તની ભક્તિ. પછી આપણે બાવની કરતા હોઈએ, સંકીર્તન કરતા હોઈએ અને બીજાના દોષો જોતા જ હોઈએ, તો ભગવાનને તમારી ભક્તિ મંજૂર નથી. ભગવાન દત્તાત્રેય કોઈ નામય દોષ જોયો નથી. દોષ જોવાથી આપણી દ્રષ્ટિ દોષિત થઈ જાય છે. હા એ સારું જ જોવું, બીજામાં જે સુંદર છે, બીજામાં જે સારું છે એ લઈ લેવાની વૃત્તિ, એ જ દત્તની ભક્તિ. હા ભાઈ, બધા કોઈ જગતમાં પૂર્ણ નથી. દરેકમાં કઈ ને કઈ ખામી હોય, તો એનામાં કઈ ને કઈ ખૂબી પણ હોય. ભગવાને એટલી ખામી નથી આપી, ખૂબી પણ આપી છે. તો એની જે ખૂબી છે એ આપણે લઈ લેવાની છે, એની ખામી જોવાની નથી. ખામી જોઈશું તો ચંદ્રમાં પણ ડાઘ છે, બોલો, તો એ ડાઘને આપણી જરૂર છે. છોડ ડાઘરો આપણે શું, પણ એની ચાંદની આપણને કેટલો આનંદ આપે છે. આપણે એની ચાંદનીની, એના સુંદર શીતલ પવિ એવા પ્રકાશની જરૂર છે, એના ડાઘો આપણે જોવાનો નથી. માટે સાચી વસ્તુ છે, એના દોષ ન જોવાય. એક બહુ સુંદર કારીગર છે, એવો સૂટ દરજી છે, બહુ સુંદર સૂટ પહેરે બનાવે છે. એના જો કોઈ કારીગર નહીં, એનો સૂટ પહેર્યો એકદમ બંધ વેસ્તો એવો લાગે, એ દારૂ પીએ છે. દારૂ પીએ છે એટલે એનો સૂટ કોણ પહેરે એવું, અને છોડ પીતો આપણે શું, એનો સૂટ તો સારો છે ને. તેમ એની ખામી આપણે જોવાની નહીં. આપણે જો ખામી જોયા કરીશું તો આપણામાં દોષ દ્રષ્ટિ આવી જશે. પછી બધાના દોષ જ જોયા કરીએ. બાપજીએ કહું કે દોષ જુઓ તો પોતાના જુઓ, બીજાના નહીં. પેલી ચારણી એક દિવસ સોયના માથા પર કાણું જોયું, એટલે પેલી ચારણી હસવા લાગી, મશ્કરી કરવા લાગી કે સોયના માથા પર કાણું, સોયના માથા પર કાણું. પેલી સોય કહે છે, બેન મારે તો માથે એક જ કોણું છે, પણ તારું આખું શરીર કોણું છે એની વાત કરું ને. આપણે બીજામાં રજ જેટલો દોષ હોય એને પર્વત બનાવી દઈએ, અને આપણા પર્વત જેટલો દોષ હોય એને આપણે રહી જેટલો બનાવી દઈએ, એ બરાબર નથી. આપણા દોષને પર્વત જેવો બનાવો અને પારકાના દોષને રહી જેવો બનાવી દો, જો જગતનો આનંદ આવશે. કોઈને ખરાબ કહેવાની આપણનો શું હક છે? આગળ પ્રસંગ આવશે બાપજીના જીવનમાં, ત્યારે એને ચર્ચીશું આપણે કે ભાઈ દોષ દ્રષ્ટિ કેવી ખરાબ છે. મને પ્રભુ જે કઈ કરે છે એ સારું જ કરે છે, એવી દ્રષ્ટિ રાખીએ તો જગતનો આનંદ આનંદ થાય. અલખ કહે આગળ સુણો, अही पथारी माय सूता सूता विठले वीठो बानी त्याय सूजो विठले पीछ जोई समझी लीधो पूछे जवानू एन वेला वेला नुकमाने कहू तू कमोते क्या वे मारे जवानू छे એટલે માં રૂકમાને પથારી પાસે બોલાવ્યા અને ટૂંકમાં કહેવા લાગ્યા કે જો બે દીકરા બે રત્ન છે હું તને બીજું કઈ આપી જતો નથી. હા, બેંક બેલેન્સ કશું નથી, સોનું બોનું કશું નથી, ઘરનું ઘર નથી, રાત રચીલું નથી, કશું જ મેં તને આપ્યું નથી. એક આ બે દીકરા જ આપી જઉં છું. બે દીકરા બે રત્ન છે આંખની કીકી સમાન સાચવજો જતને કરી અને ધૂભવ સોના. દેવી, આ બે દીકરાઓને જતનથી સાચવજો. આ રત્ન છે એને ધૂભવશો ના, હિંમતથી જીવજો કદી ના બનશો લાચાર. જો કેવી શિખામણ આપે છે, લાચાર નહીં બનશો. તમ સાથે ગરજી રહ્યો જગનો પાલનહાર. આપણા માથે ભગવાન છે, શું કરવા ચિંતા કરીએ. બે દીકરાઓને તમે વિદ્યા ને સંસ્કાર પ્રેમ થકી ભણાવજો, પ્રભુજી કરશે વાર. વિઠ્ઠલજી કે છે, દેવી હું તમને કશું બીજું આપી જતો નથી. એવા ઉદાર હતા કે 5 રૂપિયાનો મહિને પગાર 3 દેવડે મોકલી આપે, 2માં અહીંયા રહે, એ પિલાને ત્યાં ખાઈ પીએ, માજીને રસોઈ બનાવવામાં મદદ કરવી પડે, કપડાં ધોવા જવું પડે પેલા સરપોતદારના, એનો વાસણો અજવાળવો પડે, એનું ખાય છે બિચારા. બોલો કેવું એમનું આ પરતંત્ર જીવન છે, છતાં આનંદથી હે. એટલે હવે વિઠ્ઠલજી કહે છે કે મૂડી મારી યાદ છે. દેવી, તને કોઈ મૂડી હું આપી જતો હોય તો આ બે દીકરા છે. મૂડી મારી યાદ છે, પુત્ર દ્વય બે રત્ન તમને સોંપી જાઉં છું, સાચવજો કરી યત્ન. બસ આ બે દીકરા એ જ મારી મૂડી, આ તમને સોંપી જાઉં છું, યત્ન કરીને સાચવજો. એમ કહી વિઠ્ઠલજીએ સવરે આપણધરીનાથ સ્વયં ગયા સ્વધામમાં પ્રભો વિઠોબાની સાથે સ્વધામ ચાલ્યા ગયા. આંખ મીચા તો ભાવન થઈ ગયા રૂકમાં માત, જાણે આભ તૂટી પડ્યું થયો વજ્રનો ઘાત. જ્યાં વિઠ્ઠલજીની આંખ મીચાઈ પ્રાણ ગયા, જાણે વજ્રઘાત થયો હોય એમ રૂકમાં ભાણે થઈ ગયું. પળમાં થઈ બે ભાનને રુદન કરે સૌ લોક, સખારામ સૌ સૌજનો રડતા પોકે પો. બધા જ પોક મૂકીને રડવા લાગ્યા. કોઈ કહે હમણાં હજુ શિવ મંદિરથી આય, પૂજા કરીને આવતા જોયા છે મેં ત્યાંય. અને હમણાં તો મેં જોયા છે, હમણાં તો શંકરની પૂજા કરીને આવતા હતા. એમ દુઃખ આશ્ચર્યથી વધ્યા અસરે લોક, વિઠ્ઠલજીને બારણે ઉમટ્યા થોકે થોક. એ લોકો ભરી ગયા કે અરે વિઠ્ઠલજી ખલાસ થઈ ગયા. રૂકમાંબાના શોકને કેમ કરી વરણાય, છાતી ફાટ રુદન કરે શોકા રણવરે લાય. માળ 24 વર્ષનો, હજુ તો રૂકમાંબા 24 જ વર્ષનો છે, ભર યુવાની માય નાદીથી સંસારની લીલી સૂકી ક્યાંય. કોઈ સંસારનો અનુભવ નથી, માત પિતા ઘરગામથી, મા બાપે ત્યાં મહારાષ્ટ્રમાં પાલીમાં, અને અહીંયા શાસ્ત્રીનો આવી સાસુ સસુર હતી તેમ નિખુટા પડીને આવ્યા સ્વામી સહી. એમ બધું છોડીને પોતાના સ્વામીની સાથે આ દૂર દૂર આ ગુજરાત ગોધરામાં આવ્યા હતા. દૂર દેશ ગુજરાતમાં એક સ્વામીનો સાથ હતો તે આજે ગયો રૂકમા બન્યા અનાથ. એક સ્વામી નો સાથ હતો, કોઈ સગું નહીં, વાલું નહીં, કોઈ અહીંયા નતો. એ ચાલ્યા ગયા. કોણ હતું નીજનું અહી? બે દીકરા વિરાન. આ બે દીકરા સિવાય બીજો કોણ હતું? 5 વર્ષનો બાબુ ને 3નો નારાયણ. 5 વર્ષનો બાબુ હતો, 3 વર્ષનો નારાયણ હતો. ગભરું નાના બાળુકા માને રડતા જોઈ વિસ્મિત થઈ, પણ સમભણ સમજે બંને ઉઠ્યા રોઈ. માને રડતા જોઈ એટલે સમજણ તો છે નહીં બિચારાને કે શું થયું છે, બાળક છે એટલે એ પણ રડવા લાગ્યા.